મોહમ્મદ છેલનો જાદુ અને મોહમ્મદ શાહ અલ ઇસ્લામની લાકડી, આગા સાહેબની બાદશાહી, આગા સાહેબની બાદશાહી, પીર સાહેબની દુહાઈ, ગરવા ઊંચા ગઢ ગિરનારની તળેટીએ વસેલી મંજેવડીની બહાર ભાદર નદીને કાંઠે ઇસ્માઇલીઓનો મેળો ભરાયો છે. 1893 વર્ષ, ડિસેમ્બર માસ ને 20મી તારીખ, ઇમામ નૂર મૌલાના શાહ સુલતાન મોહમ્મદ શાહ અલ ઇસ્લામ સાહેબનો પૂર્ણ યૌવન કાળ. જેની પાતળી ખૂબસૂરત મૂછોવાળા એ પાતળીયા રૂહાની રાજવી પોતાના કાઠિયાવાડના રૂહાની બચ્ચાઓની ભાળ દેવા, દીદાર દેવા, દુઆ આશીષો તથા દરોણીઓના અજવાળા આપવા મંજેવડી ખાતે બિરાજમાન થયા હતા. ભાદર નદીને એક કાંઠે સાહેબના ખૈમા છે અને સામે કિનારે હજારો ઇસ્માઇલી નરનારીઓ તથા અબાલ વૃદ્ધો પોતાના મુર્શીદ, મૌલા, આકા અને ઇમામના દીદારથી ધન્ય થવા માટે એકઠા થયા છે. રંગ બેરંગી જાત જાતના અને ભાત ભાતના તંબુઓની કતારો લાગી ગઈ છે. મેળામાં આવજા કરવા માટે ભાદર નદી પર એક કામ ચલાવ પુલ બાંધવામાં આવ્યો છે. તેના પર થઈને દિવસમાં બે વખત મૌલાના સુલતાન મોહમ્મદ શાહ અલ ઇસ્લામ સાહેબ મેળામાં પધારી મંડપ નીચે તખ્ત પર બિરાજી જમાતોને દીદાર આપતા હતા. 14 દિવસનો આ મેળો હતો. એ સમયમાં મોહમ્મદ છેલ નામનો મોટો જાદુગર બહુ પ્રખ્યાત હતો. કહેવાય છે કે આ જાદુગર દોડતી ટ્રેનને જોઈ જમીન ઉપર ઉભા ઉભા જ આંગળીનો ઇશારો કરતો અને એ ટ્રેનના ડબ્બે ડબ્બા નોખે નોખા થઈને આડેધડ આમથી તેમ દોડવા લાગી જતા. તેવી જ રીતે પોતે વગર ટિકિટે જ મુસાફરી કરતો અને જ્યારે ટિકિટ ચેકર આવીને તેની પાસેથી ટિકિટ માંગતો તો તે પોતાની દાઢી પર હાથ ફેરવી તે હથેળી ટિકિટ ચેકર સામે ધરી દેતો. તે હથેળીમાં મુંબઈ, કલકત્તા, દિલ્હી, અમદાવાદ, રાજકોટ વગેરે શહેરોની ભાત ભાતની અને થર્ડ, સેકન્ડ અને ફર્સ્ટ ક્લાસની ટિકિટો ઉભરાવા લાગતી. તે ટિકિટ ચેકરને કહેતો, ચેકર સાહેબ, જેટલી અને જ્યાંની ટિકિટ જોઈતી હોય તે લઈ લ્યો, બધી જોઈતી હોય તો બધી લઈ જાઓ, તમારા છોકરાઓને રમવા આપજો, છોકરાઓ રાજી થશે. મોટા મોટા રાજા મહારાજાઓ, ગવર્નરો, વાઇસરોયો, કમિશનરો અને કલેક્ટરોની કચેરીઓમાં તે પોતાના કર્તવ્યો દેખાડતો અને મોટા મોટા ઇનામો તથા સર્ટિફિકેટો મેળવી ફૂલ્યો નહોતો સમાતો. કાઠિયાવાડ તો શું, પણ દિલ્હીના જાપા સુધી એનો ડંકો વાગતો હતો. એવા એ જાદુગર મોહમ્મદ છેલને એક દિવસ જૂનાગઢ આવવાનું થયું. ત્યાં તેણે સાંભળ્યું કે મંજેવડીમાં ઇસ્માઇલીઓનો મોટો મેળો ભરાયો છે. ત્યાં નામદાર આગાખાન સાહેબના દીદાર કરવા હજારો મોઢે માણસ ઉતરી પડ્યું છે. આ સાંભળી એ જાદુગરને થયું કે નામદાર આગાખાન વળી એવી તે કેવી કેવી મોટી હસ્તી છે કે તેને ફક્ત કાઠિયાવાડના ખોજા જ નહીં પણ આખા હિન્દના ખોજાઓ, પંજાબ અને અફઘાનિસ્તાનના પઠાણો અને પરદેશના મોટી મોટી હેટુવાળા ગોરાઓ અને લાંબા જબ્બાવાળા અને માથે રાંઢવું બાંધવાનારા આરબો એમ 18 આલમ માને છે. કોઈ કહે છે કે એ ઇમામ છે, કોઈ કહે છે કે એ પીર છે, કોઈ કહે છે કે એ ખુદાનું નૂર છે. આખર એનામાં છે શું? 17-18 વર્ષનો એ છોકરો ભાઈડો એવું તે શું દૈવત લઈને બેઠો છે તે જોઈએ તો ખરા. શું મારા કરતા એ વધારે કરામત વાળો હશે? ના ના, મારા કરતા વધુ કરામત વાળો તો હજી કોઈ પાક્યો નથી આ ધરતીના પટમાંથી. પણ જોઈએ તો ખરા, આજ તો ભલે થઈ જાય. એ ગમે તેવો મોટો પીર હોય પણ આજ તો એના સામે મારી કરામત બતાવી આપું. આવા આવા અનેક વિચારો કરીને મોહમ્મદ છેલ તો ઘોડે ચડીને મંજેવડી તરફ ઉપડી ગયો. ત્યાં આવીને જોયું તો ભાદર નદીને કાંઠે મનખ્યો માતો નથી. એક કાંઠે આગા સાહેબની રાવટીઓ શોભી રહી છે, માથે લાલ લીલા નેજા ફરકી રહ્યા છે, ઢોલ નગારા અને શરણાઈઓ વાગી રહી છે, નોબતો ગડગડી રહી છે અને સામે પડખે ઉભેલો જૂનો જોગંદર ગિરનારનો પહાડ વાદળ સાથે વાતો કરતો મોલાના જય જયકાર બોલાવી રહ્યો છે. સામે કાંઠે કાઠિયાવાડ આખાના ઇસ્માઇલીઓ તંબુ તાણીને મેળાનો લહાવો લઈ રહ્યા છે. મોહમ્મદ છેલે આમ તો કેટલાય મેળા જોયા હતા. ભીમનાથનો મેળો, તરણેતરનો મેળો, તાતારનો ઉરસ, અજમેર શરીફનો મેળો, મહાશિવરાત્રિનો મેળો વગેરે ઘણાય મેળા જોયા હતા, પણ આ જીવતા જાગતા પીરનો મોડો મેળો તો આજે જ જોયો. હાજર હજોર અને હયાત કાયમ એવા હંસાજીના રાજાના આ મેળાની રોનક તો કંઈ જુદી જ હતી. જ્યાં સુલતાન મોહમ્મદ શાહના ખૈમા હતા ત્યાં આ મુલ્ક મશહૂર જાદુગર મોહમ્મદ છેલ આવી પહોંચ્યો અને માંગણની રીત પ્રમાણે પુકાર કરવા લાગ્યો કે આગા સાહેબની બાદશાહી, આગા સાહેબની બાદશાહી, પીર સાહેબની દુહાઈ. થોડી વારમાં જ તંબુમાંથી એક વ્યક્તિ બહાર આવી એના મોઢા પર પણ અનેરું તેજ હતું. માથે સફેદ પાઘડી બાંધી હતી, રજવાડી લિબાસ અને કમર પર ભેટ બાંધી હતી. લગભગ 50 એકની વયના દેખાતા એ બુઝુર્ગ તે મૌલાની હુઝુરમાં રહેનારા 4 ફિરસ્તા સમા માહેલા એક વારસ કાસમ બાપુ હતા. જૂનાગઢવાળા મરહુમ ઇસ્માઇલ વારસના ફરજન વારસ કાસમભાઈ અને એની પાછળ એમના નાના ભાઈ કુલ કામળિયા ઇબ્રાહીમભાઈ પણ બહાર નીકળ્યા. તેઓએ આ પૂરો 5.5 હાથ ઊંચો અને માથે આખો તાકો પાઘડી તરીકે બાંધીને ઉભેલા મહંમદ જાદુગર છેલને જોયો. ક્યા હૈ ભાઈ, વારસ કાસમ બાપુએ પૂછ્યું. આગા સાહેબ કો મિલના હૈ, હમ જાદુગર મહંમદ છેલ, જિસકા અગમ નિગમ કા ખેલ, ઘી કા બનાવું તેલ ઓર ભેંસ કો બના દું બેલ. જાદુગર રંગમાં આવીને પોતાના પબેડા હાંકવા લાગ્યો. એવામાં તો મોલા પોતે બહાર પધાર્યા. ઝીણી પાતળી પાંખડી મૂછો વાળા, અપાર રૂપરાશિ, પૂર્ણ કળાના ચંદ્ર સમાન સુહામણા નર જુવાનને જોતા જ જાદુગર સમજી ગયા કે આ જ નામદાર આગાખાન સાહેબ છે. તરત તે તો જમીન સુધી કુર્નિશ બજાવતો કહેવા લાગ્યો, રંગ છે આગા પીરને, ખોજાના ખાવનને, ઘણો જીવો ઘણો જીવો આગા પીર, ઘણો જીવો. ક્યા ચાહીએ તુમકો? મોલાના મુખ મુબારકથી શબ્દો ઝર્યા. તરત જ જાદુગર મોટો ઘાંટો પાડી રવાબથી કહ્યું, કુછ નહીં ચાહીએ જનાબ, કુછ નહીં, મેં તો સિર્ફ મેરે જાદુ કા પરચા દિખાના ચાહતા હું. મેં જાદુગર મોહમ્મદ છેલ, જિસકા અગમ નિગમ કા ખેલ. હા વો તો ઠીક હૈ, મોલાએ હસીને હાથ મુબારક ઊંચો કરી ફરમાવ્યું, મગર હમ તો દરવેશ હૈ, હમકો યે જાદુ ટોના સે કુછ નિસ્બત નહીં વારસ. જી સરકાર, કહેતા વારસ સાહેબ 2 કદમ આગળ આવી હાથ બાંધીને ઉભા રહ્યા. ઇસકો 200 રૂપિયા દે દો, મોલાએ વારસને ફરમાવ્યું. નહીં નહીં સાહેબ, આપકી દુઆ હૈ, આપકા પ્રતાપ હૈ, મેરે પાસ રૂપિયા કી કોઈ કમી નહીં હૈ, મેં ખુદ એક ટંકશાલ હું, જાદુગર મોહમ્મદ છેલ બોલી ઉઠ્યો. અચ્છા, મોલા જરા રમૂજમાં આવીને ફરમાવવા લાગ્યા, તો ફિર ક્યા હૈ? સાહેબ, મેં મેરા પરચા દિખાના ચાહતા હું, જાદુગર પોતાની છાતી પર હથેળી ઠપકારી ખુંખારો ખાઈને બોલ્યો. જાણે નમકનું બનેલું પૂતળું સમુદ્રનો તાગ લેવા નીકળ્યું હતું, મીણનો બનેલો સિંહ જાણે આગને ખાવા ધસી રહ્યો હતો. સાહેબ, મેં હું જાદુગર મોહમ્મદ છેલ. અચ્છા અચ્છા, ક્યાં પરચા દિખાવોગે? મોલાએ હસીને પૂછ્યું. મોહમ્મદ છેલ બોલ્યો, આગા સાહેબ, આપને કભી નહીં દેખે હોંગે એસે પરચે મેં જાનતા હું, અગર મેં ફૂંક મારું તો યે આપકા યે તંબુ જિસ પર લાલ હરા ઝંડા ફરફરતા હૈ વો સારા ગાયબ કર દું, અગર મેં તાલી બજાઉં તો સામને યે બડા મેલા લગા હૈ વો સબ ઉડ જાય ઓર ઉધર ચોપટ મેદાન હો જાય. અચ્છા, મોલાએ જાણે હેરતથી પોતાની આંખો વધુ મોટી કરી અને જાદુગર રંગમાં આવી જોરથી બોલવા લાગ્યો, હા સાહેબ, મેરે જૈસા કોઈ કરામત વાલા ઇસ ધરતી પે પેદા નહીં હુઆ હૈ ઓર આપકો ભી પતા લગ જાયેગા કે મિલા થા કોઈ મોહમ્મદ છેલ. શિયાળવાની લાડી તરફ ઠંડે કલેજે કાન માંડી નિષ્પ્રુવ ભાવે ઉભેલા કેસરી સિંહ માફક મૌલાના સુલતાન મોહમ્મદ શાહ અલી ઇસ્લામે જાદુગરનો વાણી વિલાસ સાંભળતા ઉભા રહ્યા. જાદુગરે ઘણું એ લેક્ચર ચલાવ્યું, જેમાં એ બોલવાનું પણ બોલ્યો અને ન બોલવાનું પણ બોલ્યો. તે પછી મોલાએ ફરમાવ્યું, બસ અબ કુછ બોલના હૈ? તરત જ જાદુગર બોલ્યો, નહીં સાહેબ, અભી આપ બોલો, આપ હુકમ કરો, એસા ખેલ બતા દું. તરત જ મોલાએ પોતાના મુબારક હાથમાંની છડી જમીન પર ફેંકી ફરમાવ્યું, દેખો દૂસરી કરામત બાદ મેં દેખેંગે, પહેલે યે છડી ઉઠા કે છડી ઉઠાને કી કરામત દિખા દો, તુમ્હારા અગમ નિગમ કા ખેલ કે પરચે સે યે છડી મેરે હાથ મેં દો. અરે સાહેબ, ઇસમે ક્યા બડી બાત હૈ? જાદુગર હસીને બોલ્યો, યે તો મેરા બાયે હાથ કા ખેલ હૈ. અચ્છા, તો યે બાયે હાથ કા ખેલ કરકે ઇસ છડી કો ઉઠા દો, દેખો દાયા હાથ ભી મદદ મેં લે સકતે હો. મોહમ્મદ છેલ તો ત્યાં ઉભો ઉભો મંત્ર પડતો હોઠ ફફડાવતો ફૂંકો મારવા લાગ્યો, પણ મૌલાની લાકડી સળવડી નહીં. જાદુગરે તો ઘણી તાળીઓ પાડી, ઘણી ફૂંકો મારી, ડાબા જમણા બે હાથના આંગળા આમ તેમ નચાવ્યા, પણ એ લાકડી મૌલા મુર્તઝા અલી અલી ઇસ્લામની લાકડી, ઇમામ હુસૈન અલી ઇસ્લામની લાકડી, ઇમામ ઝૈનુલ આબેદીન અલી ઇસ્લામની લાકડી, બધા હકના ઇમામોની લાકડી એમ ને એમ પડી રહી. એ કાંઈ જડ રેલવે ગાડી કે ટંકશાળની નોટ થોડી જ હતી, એ તો હતી નૂર સ્વરૂપની ચૈતન્યનાથની લાકડી કે જેના એક નાના સરખા છોતરામાંથી મૂસા અલી ઇસ્લામની અસા બની હતી, અને જે મોટા અજગરનું રૂપ ધારણ કરી ફિરઓનના જાદુગરના બધા જ સાપને ગળી ગઈ હતી. મોહમ્મદ છેલ તો મુંજાઈને રાતો તાતો થઈ ગયો. મોલાએ ફરમાવ્યું, અચ્છા અબ હાથ સે ઉઠા કે તો દે દો. ચાવી દીધેલા પુતળા માફક જાદુગર આગળ વધ્યો અને ભોંયે પડેલી લાકડી ઉપાડવા વાંકો વળ્યો. એ વળ્યો તે વળ્યો, પાછો ઉભો ન થયો. લાકડી જમીન સરથી જાણે ચોટી ગઈ કે શું. જાદુગર તો બે હાથે પોતાનું હતું તેટલું જોર અજમાવી ને શ્વાસ ઘૂંટીને લાકડી ઉંચકવા મથામણ કરી રહ્યો છે, પણ લાકડી પર તો ખુદાવંદે જાણે આખા ગિરનારનો ભાર મૂકી દીધો છે, એ કોણ ઉંચકી શકે. જો જળ જડી સત સાજને સો રેણ રહે અપાર, સો જળ કભી ન ઉખડે લાખ મળે લોહાર. ખોજાઓના પીર ને અજબ કરી નાખવાની તમન્ના લઈને આવેલો એ મોહમ્મદ જાદુગર છેલ અંતે મીણ કહી ઉઠ્યો, ઉભો થઈ રહ્યો. સાહેબ સામે અનેક તુકા હાંકનાર અને પોતાની કરામતની ફિશિયારી મારનાર એ જાદુગર 16 કળાનો મટી જઈને ઘડીના છઠ્ઠા ભાગમાં 1 કળાનો થઈ ગયો. મોલા ઉભા ઉભા મરક મરક હસે છે. જમણા હાથ તરફ વારસ કાસમ બાપુ તથા ડાબા હાથ તરફ કુલ કામડિયા ઇબ્રાહીમભાઈ શાંતપણે ઉભા રહી મોલા તરફ અકીદતની આંખો માંડી હેરત ભર્યા સ્વરે સલવાતો પડતા તાકી રહ્યા છે. અને પોતાને જગતનો એક અજોડ જાદુગર માનનાર બિન હરીફ જાદુગર મોહમ્મદ છેલ ચિત્ત થઈને મૂંગે મોઢે ઉભો છે. સાહેબ, આગા સાહેબ, પીર સાહેબ, માફ કરો, હું ભૂલ્યો, મારી તોબા, મારી કમનસીબી મને આપના મુકાબલા માટે ઘસડી લાવી. હમને તુમકો કબ મુકાબલે મુકાબલે કા કહા થા, હમને કબ તુમકો ચેલેન્જ કિયા થા. મૌલાએ ફરમાવ્યું, હમ તો દરવેશ હૈ, હમકો તુમ્હારે જૈસે નોનસેન્સ સે કોઈ દિલચસ્પી નહીં. જાદુગર મોહમ્મદ છેલ પોતાની આખા તાકાની પાઘડી હાથમાં લઈ જમીન સુધી ઝૂકતો ઝૂકતો પાછે પગલે ધીમે ધીમે ત્યાંથી વિદાય થવા લાગ્યો. જાદુગર હજુ 2-4 ફૂટ જેટલું ચાલ્યો હશે ત્યાં મૌલાએ પ્રભાવશાળી અવાજે ફરમાવ્યું, મોહમ્મદ છેલ, ઇતની સી બાત મેં મેદાન છોડ દિયા તુમને, યે તો એક બચ્ચા ભી કર સકતા હૈ. એટલામાં મૌલાના બબોચીનો એક 8-9 વર્ષનો છોકરો રમતો રમતો ત્યાં આવી પહોંચ્યો. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અલ ઇસ્લામે એ છોકરા પર બહુ મોહબ્બત ફરમાવતા હતા. તે છોકરા મૌલા પાસે આવીને ઊભો એટલે મૌલાએ તેને ફરમાવ્યું, બેટા એ છડી જરા ઉઠા કે મેરે હાથમાં દે દો. તરત જ એ છોકરાએ આગળ વધીને એ લાકડી એક જ હાથથી ઉપાડી એને પોતાના હાથથી સાફ કરી મૌલાના હાથમાં આપી દીધી. મૌલાએ તે પછી મોહમ્મદ છેલને કહ્યું, દેખો યે તો એક છોટે બચ્ચે કા કામ હૈ, મગર યાદ રખો મેં ઇમામ હું, ઓર ઇમામ કે હુકમ કે બગેર કોઈ ચીજ હરકત નહીં કર સકતી. કયામત એ જે 1050 વર્ષનો એક દિન થશે આખર કયામત પૂછાણું. 100-100 કરણીએ ત્યાં સૂરજ તપશે, એક દિન એસો આવે. એ જે આંબા એ જે ત્રાંબા વરણી ત્યાં ધરતી તપશે, 100 દિન નેહણે આવે. તિસ વેલામાં હે કરતવ જોઈએ બંદા, પૂછાણે કુ બોલાવે. ઝીરકનું જવાહીર. મુંબઈમાં નેસ્મિટ રોડ પરના ઇસ્માઇલીઓના ખ્યાતનામ સ્થળ વાડીના આગા હોલના ચોગાનમાં બદામના એક ઝાડ નીચે એક પરદેશી સિંધી 3-3 દિનથી લાંગણો કરી બોલ્યા ચાલ્યા વગર બેસી રહ્યો છે. પેટમાં પાણીનું ટીપુએ તેણે 3 દિનથી નાખ્યું નથી. આંખોમાંથી ખોબે ભરાય એટલા પાણી 3 દિનથી ચાલ્યા જાય છે. એના મનનો અજંપો એના ચહેરા પર કળાતો હતો, એનું દુઃખ એની આંખોમાંથી વર્તાતું હતું. 3-3 દિનથી પેટમાં અન્નનો દાણો કે પાણીનું ટીપું નાખ્યા સિવાય એ એક સરખો એ બદામના ઝાડ હેઠળ લાંગણો કરતો બેસી રહ્યો હતો. એનું કામ એક જ હતું, ફક્ત રડવાનું. મુંબઈમાં એ પરદેશી સિંધીના આ લાંગણની વાત પવનની પીઠે સવાર થઈ પૂગી ગઈ અને એ લાંગણ પાછળની વાત પણ એવી જ રીતે જમાત સુધી પૂગી ગઈ. એ પરદેશી સિંધી હતો સિંધના ઝીરક ગામનો રહેવાસી, મઝહબ પ્રેમી ઇસ્માઇલી, જમાનાના ઇમામનો નમ્ર સેવક ગુલામ આખુદ. ઇમામના દીદાર કરવા સિંધથી વસમી વાટ ખેડી એ મુંબઈ આવ્યો હતો અને અહીં કોઈ બિના એવી બની ગઈ કે તેણે અન્ન જળ ત્યાગી આપ્યા. 46માં ઇમામ હઝરત ઇમામ શાહ હસન અલી શાહ અલ ઇસ્લામ અલ હુસૈની અલ ઇસ્લામનો એ દિવ્ય ઇમામત કાળ હતો. 700 વર્ષથી ઈરાનમાં ઇસ્માઇલી ઇમામોનો વસવાટ હતો, પણ હઝરત ઇમામ શાહ હસન અલી શાહ અલ ઇસ્લામના ઇમામત કાળમાં ખટપટી રાજકારણના કારણે ઇમામે ઈરાન મૂક્યું. હઝરત ઇમામ શાહ હસન અલી શાહ અલી ઇસ્લામના કાળમાં શાહ મોહમ્મદ શાહ કાચાર ઈરાન સમ્રાટ હતા. ઈસવીસન 1834-1848ના શાહ મોહમ્મદ શાહના આખાએ રાજ્યમાલ દરમિયાન હાજી મિર્ઝા અહસી નામે ઈરાન સમ્રાટનો એક વડો પ્રધાન હતો. આ વડાપ્રધાનની વલણ સાથે હઝરત ઇમામ અલી ઇસ્લામને ન ફાવ્યું, મતભેદ થયા અને પરિણામે હઝરત ઇમામ અલી ઇસ્લામે 1840માં ઈરાન મૂક્યું. બલુચિસ્તાનનો પ્રદેશ વટાવી હઝરત ઇમામ અલી ઇસ્લામ સિંધમાં આવી પહોંચ્યા. એ વર્ષ હતું ઈસવીસન 1842માં. ઈસવીસન 1842ના એ વર્ષમાં સિંધનો મીર હતો નાસિર ખાન. અંગ્રેજો અને મીર નાસિર ખાન વચ્ચે એ સમયે કડવાશ જન્મી હતી. એ કડવાશને મીઠાશમાં બદલવા હઝરત ઇમામે પ્રયત્નો કર્યા, પણ વલણ ન બદલાય. પરિણામે બળવો થયો અને આ બળવામાં બલોચ બળવાખોરોએ ઝરક ઉપર હલ્લો કર્યો. આ બળવામાં 70 ઇસ્માઇલીઓ શહીદ થયા, જે શહીદોની કબરો આજે પણ ઝરકમાં મોજૂદ છે. હઝરત ઇમામ શાહ હસન અલી શાહે બ્રિટિશ સરદાર સર ચાર્લ્સ નેપિયરને સહાયતા કરી અને 1843-44માં સર નેપિયરે સિંધ ઉપર વિજય મેળવ્યો. હઝરત ઇમામના મોંઘેરા માન કર્યા. ઝરક કે જ્યાં તે સમયે ફક્ત 300 ઇસ્માઇલીઓ વસતા હતા, ત્યાં હઝરત ઇમામે પ્રથમ દરખાનાની સ્થાપના કરી. હિન્દુસ્તાનનું એ પહેલું દરખાનું અને એનું માન આખુદના ઝરકને મળ્યું. સિંધમાં વહેતી સિંધુ નદીના કિનારે 300 ફૂટની ઊંચાઈએ આવેલું ઝરક ઘણાએ રોગીઓનો વિસામો છે. તેની હવાથી રોગીને નવી જિંદગી મળે છે. બલોચ બળવામાં જે ગામમાં 70 ઇસ્માઇલીઓ શહીદ થયા હતા અને એ 70 શહીદોને એક જ જગ્યાએ માટીની પથારીએ સુવડાવવામાં આવ્યા, એ ઝરક ગામ જ્યાં પહેલા દરખાનાની સ્થાપના થઈ, એ ઝરક ગામમાં ઇસ્માઇલીઓનો એક એવો પણ વર્ગ વસતો હતો જે આખુદના નામે પ્રખ્યાત થયો. આખુદ નાથાભાઈ, આખુદ દાતુ અને આખુદ ગુલામ એના પ્રખ્યાત આસામીઓ હતા. એ આખુદોની નસમાંથી ઇમામે ઝમાન અને મહઝબની મોહબ્બત વીજળી વેગે દોડ્યા કરતી. એમના લોહીનું ટીપે ટીપું ઇમામનું રટણ કરતું, શ્વાસે શ્વાસમાંથી માલિકનું નામ સરતું એવા એ આખુદો નર શ્રી ઇસ્લામ શાહ અને નર શ્રી કાશમ શાહના સમયના ઇસ્માઇલી પીરોના જેમ દાવતનું કાર્ય કરતા. એમનું કામ જ્ઞાન પ્રચારનું હતું. તેઓ પુસ્તકો લખતા અને જ્ઞાનનો પ્રચાર કરતા. બંદગી પણ તેઓ જ કરી શકતા. રૂહને નૂરના પારસનો સ્પર્શ કરાવવાનો કિમિયો તેઓને આવડતો, જેના વડે આખુદો ખુદી ભૂલી બેખુદ બની જતા અને બેખુદીમાં ખોવાઈ ઘણું કંઈ મેળવી લેતા. ઈસવીસન 1845માં હઝરત ઇમામ શાહ હસન અલી શાહ અલી ઇસ્લામ મુંબઈ પધાર્યા અને મુંબઈ જ એ પછીનું આપનું મુખ્ય કેન્દ્ર બન્યું. ઇમામે વક્તના જિસ્માની નુરાની દીદાર કરવા આખુદ ગુલામ કદીક સિંધની ધરતી મૂકી મુંબઈ આવતો, અહીં દીદાર પણ પામતો અને જમાતોને દીદાર પામવાનો રાહ પણ જ્ઞાન દ્વારા દાખવતો. એક સમયે જ્યારે તે આવા જ સબબસર મુંબઈ આવ્યો હતો અને સુબહની બંદગી સમયે તે જમાતખાનામાં બેઠો બેઠો પોતાના ધ્યાનમાં મગ્ન હતો, તે સમયે જમાતખાનામાં કેટલાકો ધર્મ સંબંધી ચર્ચાઓ કરી રહ્યા હતા. આજે તો બંદગી થઈ રહી કે લોકો ઘર ભેળા થવાની ઉતાવળ કરે છે, પણ ઘણા તો જલ્દી ઘર ભેળા થવાના ખ્યાલ ભેગા જ જમાતખાને આવે છે. પણ તે સમયે માણસના વિચારો જુદા હતા. તેઓ જમાતખાને આવતા વધુમાં વધુ સમય પવિત્ર ઇબાદતગાહમાં પસાર કરવાની નેમથી બંદગી પૂરી થયા પછી આત્મમુક્તિ માટેના માર્ગો તેઓ શોધતા, ચર્ચાઓ કરતા અને જ્ઞાનમાં જ્ઞાન ઉમેરતા. આવી જ રીતે જ્યારે એક દિને બંદગી પછી આવી જ્ઞાન ચર્ચા થઈ રહી હતી, તેમાં મતભેદ ઊભો થયો. ખૂણે બેઠેલા આખુદ ગુલામને મતભેદમાં સાચો ઉકેલ આપવા સૌએ વિનંતી કરી અને આખુદે પોતાની રીતે સ્પષ્ટ અને સાચો ઉકેલ આપ્યો. આખુદ આખુદ હતો. જે સત્ય હોય તેને તે અપનાવતો, પણ સત્ય કદીક ન પચે તેવું પણ હોય છે. તે વખતે પણ સત્ય પચ્યું નહીં. આખુદ ઉપર સૌ રોષે ભરાયા અને તેઓએ આખુદ માટે ઘણો જ વસમો એવો નિર્ણય લીધો. આખુદ સાથેના સંબંધો તોડી નાખ્યા. આખુદે ફેંસલો સાંભળ્યો અને તે થીજી ગયો. તેનું લોહી ઠંડુ પડી ગયું. તેના હૃદયના ધબકારા વધી ગયા, એટલા બધા વધ્યા કે જાણે તે હમણાં જ બંધ પડી જશે. તેના પગોમાં શક્તિ ન રહી, પણ તે ઊભો થયો અને પહોંચી ગયો. વાડીમાં બદામનું ઝાડ તેણે પસંદ કર્યું અને આંસુઓને વહેવા દીધા. 3-3 દિવસ સુધી લાંગણો કરી શરીર શોષી નાખ્યું. આંસુએ લોહી પી પી ને પાણી બની વહેવા માંડ્યું. ત્રણ રાતો અને ત્રણ દિવસો પસાર થઈ ગયા. અખુદની લાંગણોના સમાચાર જમાતને મળ્યા અને કરીમાબાદના ખ્યાતનામ વરિંદ મુખી, જેઓ બર્માના મિશનરી વઝીર ઉ કાનજીના દાદા હતા, તેઓ અખુદ પાસે પહોંચી ગયા. બાપલા, આમ લાંગણો શીત કરે છે, તારી વેદના મારા પાસે ઠાલવ. અમે બેઠા હોઈએ અને તું લાંગણો કરે તો અમારા પેટમાં કાળી બળતરા ઉઠે છે. હાલ મારા બાપ, બે કોળિયા પેટમાં નાખ, વરિંદ મુખીએ અખુદને વિનવ્યો. મુખી, હું જમાતનો માણસ, જમાત મારા ઉપર નારાજ થઈ તો મારે જીવીને શું કામ છે? અખુદે ફિક્કું હસતા કહ્યું. મુખી હતાશ થઈ ચાલ્યા ગયા. અખુદ ખુદીને ભૂલી વહાલાની યાદમાં લીન બની ગયો. ગત જમાત રાજી થાય તે માટે ઉના ઉના આંસુડાઓ વહાવી બંદગી કરવા લાગ્યો. હઝરત ઇમામ શાહ હસનઅલી શાહ અલી ઇસ્લામ એ સમયે જિસ્માની રીતે પુનામાં હતા. અખુદ અહીં મુંબઈમાં પેટમાં અનાજનો કોળિયો નાખ્યા વગર પડ્યો હતો. તેને ત્રણ દિવસો પસાર થયા હતા. બરાબર ત્રીજા દિવસે પુનાથી એક ઘોડેસવાર મુંબઈ આવ્યો. વાડીમાં બદામના ઝાડ નીચે જઈ તેનો ઘોડો ઊભો રહ્યો. ઘોડાની હાંફનો અવાજ અખુદના કાને અથડાયો અને તેણે ઊંચે જોયું. ઘોડાને જોયા અને ઘોડાના સવારને પણ જોયો અને સવારને જોઈ અખુદ ઊભો થઈ ગયો. મારા માલિક, મારા આકા, મારા તારણહાર, દુખિયાના આધાર, અને અખુદ આગળ ન બોલી શક્યો. ત્રણ ત્રણ દિવસો સુધી ચોધાર આંસુએ રડ્યો હતો. છતાં આ સવારના પગો ધોવા માટે તેણે જાણે આંસુનો ધોધ જાળવીને રાખ્યો હોય તેમ તેની આંખોમાંથી આંસુનો ધોધ છૂટ્યો અને અસવારના પગો પીંજાવા લાગ્યા. એ અસવાર તો દુલદુલનો અસવાર હતો. એ અસવાર હતા જમાનાના ઇમામ હઝરત ઇમામ હસનઅલી શાહ અલી ઇસ્લામ હુસૈની. પુનાથી આપ મુંબઈ પધાર્યા અને સીધા વાડીમાં આવી અશ્વને રોક્યો. આપે વહાલા ગુલામને ઊભો કર્યો અને વહાલથી ફરમાવ્યું, અખુદ, મુરીદ અને મુર્શિદ હૃદયથી સદા એક હોય છે. ત્રણ દિનથી તારા હૃદયને જંપ નહોતો તો મારા હૃદયને પણ ત્રણ દિનથી અજંપો હતો. અહીં વહેતા તારા આંસુઓ માઇલોનો પ્રવાસ કરી મારા પગે આવી વેરાતા. તું મારો ભક્ત છો અને હું ભક્તોનો છું, પણ જમાત મોટો મરતબો ધરાવે છે. જમાતને તારે રાજી કરવી પડશે. મારા સ્વામી, મારા આકા, મારા મોઢામાં ખાસડો લઈ હું જમાતની માફી માંગવા તૈયાર છું. હું સદા ગુનેગાર છું, મારા ગુના માફ કરો. અખુદે હાથ જોડ્યા અને ઇમામે જમાનના હુકમ અનુસાર માફી બક્ષવામાં આવી. સિંધના એ ભક્તનું ત્રણ દિનનું લાંગણ આખરે પૂરું થયું અને આંસુઓ રોકાઈ ગયા. એજી હેતે ધરસી ધરતી આસમાન રચ્યા અને હેતે રચ્યા ચૌદ ભવન, ચાંદો સૂરજ હેતે રચ્યા, હેતે રચ્યા પાણી પવન. એ જે ચાર ખાણ ચાર વાણ હેતે રચ્યા અને હેતે ઉપાયા રૂહ સોય, નવ લાખ તારા હેતે રચ્યા, બાવા હેત વિનાન ઉપનું કોઈ. ગરીબના આંબા. અરબી સમુદ્ર જેના રાત દિવસ પગ ધોઈ રહ્યો છે એવી મુંબઈની મલબાર હિલ, જેની એક ટોચ પર વાલ્કેશ્વર આવેલું છે, એ સ્થળે નાના પણ રળિયામણા બંગલામાં એક જમાનાના ઇમામ સુલતાન મોહમ્મદ શાહનો વસવાટ હતો. હઝરત ઇમામના ઘણા મધુર મીઠા સંસ્મરણો એ બંગલાના હૈયામાં સચવાયેલા પડ્યા છે. હઝરત ઇમામ દુનિયા બહાને ત્યાં બિરાજતા હતા ત્યારે એ સ્થળ દેશ પરદેશના ઇસ્માઇલીઓ માટે એક અપૂર્વ અકીદતનું ધામ બની રહેતું હતું. વર્ષો પહેલાની આ હકીકત છે, જ્યારે પ્યારા 48માં ઇમામ સુલતાન મોહમ્મદ શાહ યુવાનીના ઉંમરમાં કદમ મુબારક માંડી રહ્યા હતા. વાલ્કેશ્વરનો બંગલો નવો જ બંધાયો હતો. એ વખતે એક બપોરના એ બંગલાની સામે એક ગરીબ ઇસ્માઇલી દંપતી નિમાણા મોઢે ઓશિયાળા થઈ ઉભા હતા. બંનેના પોશાકો તદ્દન સાદા અને કરચલીવાળા હતા. પુરુષના હાથમાં એક મેલો ઘેલો રૂમાલ હતો અને તેમાં બે મોટી કેરી બાંધેલી હતી. બંનેના મોઢા પર ધોમ ધકતો તડપો તપી રહ્યો હતો, તેથી તેઓ હાથના નેજવા કરી આશાભરી આંખે બંગલા તરફ એકીટસે જોઈ રહ્યા હતા. બંગલાને દરવાજે એક અગ્રણી ભાઈ અમલદારી ઠાઠથી ઉભેલા. તે આ બંને સામે ઘડી ઘડી કડી આંખે નજર રાખી રહ્યા હતા. આમ ઘણી વાર વીતી ચૂકી ત્યારે તેણે તિરસ્કાર અને તુચ્છકાર ભરી નજરે પેલા ગરીબ ઇસ્માઇલી દંપતી તરફ જોઈ હાથના ઇશારાથી નજીક બોલાવી રોફથી પૂછ્યું, તમારે કોનું કામ છે અને શું જોઈએ છે? એ ગરીબ ભાઈએ નરમાશથી જવાબ આપ્યો, સાહેબને મળવું છે, આ આંબા સાહેબને મળવું છે, શું સાહેબને મળવું છે, જા જા ઘર ભેગો થઈ જા, આવ્યો છે મોટો સાહેબને મળવા વાળો અને આંબા દેવા વાળો, જાઉં તારા આંબા, એમ કહી તેણે પેલા ગરીબના હાથમાંથી રૂમાલની પોટલી જૂંટવી લીધી, અંદરથી બે આંબા કાઢી સૂંઘી તરત જ નાકનું ટીચકું ચડાવી બોલ્યો, આવા ખાટા અને કાચા આંબા લાવ્યો છે અને કહે છે કે સાહેબને મળવું છે, જાઓ જાઓ બહાર નીકળો. પણ ભાઈ અમે બહાર જ ઊભા છીએ, હજી અંદર પગ નથી મૂક્યો, પેલા ગરીબે કહ્યું. પેલા ભાઈએ વાંકો મોઢું કરી જોરથી ઝાંપો બંધ કરી દીધો અને આ બંને પતિ પત્ની પાછા સડકની પહેલી મેર પણ બંગલાની બરાબર સામે જ તડકામાં જઈ પહેલાની જેમ જ ઊભા રહ્યા. મોઢા નિમાણા કરમાયેલા હતા, આંતરડી બળતી હતી અને બંને પતિ પત્ની કંઈક ગણગણાટ કરતા વારે ઘડીએ બંગલાના ઝરોખા તરફ તાકી રહ્યા હતા. ધીમે ધીમે ફફડી રહેલો હોઠો પર યા અલીનું નામ ગાજી રહ્યું હતું અને આમને આમ બીજો સવા કલાક વીતી ગયો, પણ એ દંપતી ત્યાંથી હટવાનું કે જવાનું નામ નહોતા લેતા. આ બાજુ બંગલાની અંદર મોલા લંચ લેવાની તૈયારીમાં બેઠા છે, ઘણી વાનગીઓ પીરસાઈ રહી છે. મોલાના ગરીબ રૂહાની બચ્ચાઓને મોલાને આંગણેથી તડછોડી અપમાનિત કરીને હાકી કાઢનારો હજુરિયો ત્યાં હાજર હતો, પણ આજે એની કઠણાઈ હતી. આજે મોલાનો ચહેરો ગંભીર હતો, મોઢા પર વેદના હતી. કોઈના ફરજને તમે વગર વાંકે થપ્પડ મારો અને પછી એ માણસને તમે ફૂલનો હાર પહેરાવો તો એ રાજી થશે? એક સાધારણ માનવીને એમ ફોસલાવી નથી શકાતો, તો પછી અહીં તો ઇમામ હતા. તેના રૂહાની બચ્ચાઓને રાજી કરો, તેને ચાહો, ઢોલ ત્રાંસા પીટ્યા વગર એના રૂહાની બચ્ચાઓની ખિદમત કરો તો એ મોલા રાજી થાય. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ખાણાના મેજ પર મુબારક નજર ફેરવી અને પછી ગર્જના કરી, આમ કહાં હે સાહેબ? જી સરકાર હઝુર, પેલો થોથરાઈ જઈ ગેંગે ફેરફે કરવા લાગ્યો, સરકાર આમ નહીં મિલે. ભલે ને આ હઝુરીએ કહ્યું કે આંબા બજારમાં ન મળ્યા, પણ ઇમામ તો બધું જાણે છે, બધી જાહેર બાતુન હકીકતનો જાણનાર છે. એટલે જ પીર સદદીને ફરમાવ્યું છે કે પડદે બેઠા શાહ સબકુ પીછાને. ઇમામને ઘેર દેર છે પણ ધેર નથી એનું ઘર. મોલાએ ફરમાવ્યું, મુંબઈમાં કાયમ આંબા મળે છે, જે તમને આંબા ન મળ્યા ઠીક, પણ હવે એમ કરો, જુઓ આપણા બંગલાની સામે બે ઇસ્માઈલી સ્ત્રી પુરુષ ઊભા છે, તેઓ મારા રૂહાની બાળકો છે, જેવા તમે છો ને એવા, તેઓ પાસે આંબા છે. અને પેલાની આંખ ફાટી ગઈ, મોઢું ઉતરી ગયું અને તે થીજી ગયો. તરત જ મોલાએ ફરમાવ્યું, તેઓ સવારના ભૂખ્યા તરસ્યા ત્યાં જ ઊભા છે, તેઓને અંદર અમારી પાસે લઈ આવો. પેલો તો અવાચક બનીને ધરતી સાથે ચોંટી જ ગયો. ત્યાં મોલાએ ફરીને પોતાના બબચીને બોલાવી હુકમ ફરમાવ્યો કે બહાર બંગલાની સામે ઉભેલા બે સ્ત્રી પુરુષને અંદર બોલાવી લાવો. પણ એટલામાં પેલા હુઝુરી દોડ્યા અને ઝપાટા બંધ ઝાંપો ઉઘાડી હાંફળા ફાફડા જેવો દેખાવ કરી સામે સડકે ઊભા રહેલા ગરીબ દંપતી પાસે જઈ કહેવા લાગ્યા, ચાલો ચાલો તમને સાહેબ બોલાવે છે. અને એ મોમિન નર નારીના હૈયા હર્ષ ઘેલા બની ગયા. તેઓ પોતાની ભૂખ તરસ અને કલાકો સુધી ધોમ ધખમાં તડકામાં કરેલું તપ વિસરી ગયા. આહ, મારા મોલાએ અમને બોલાવ્યા, આ ખાટા આંબાવાળાઓને યાદ કર્યા, અમારા ભાગ્ય આટલી વારમાં ઉઘડી ગયા. આવા વિચારોમાં રાચતા એ દંપતી હરણફાર કરતા મોલાની બંગલામાં પેઠા, સલવાતો પડતા પડતા અને તોબા કરતા કરતા ધ્રુજતા પગે બંગલાના પગથિયા ચડ્યા. અંદર ડાઇનિંગ રૂમમાં મોલા હસતે વદને બેઠા છે. જેવા એ દંપતી દાખલ થયા કે મોલાએ હસીને ફરમાવ્યું, આવો, ક્યા લાયે હો? યા મોલા, એમ કહી ધ્રુજતા હાથે પેલા ગરીબભાઈએ આંબાની પોટલી ટેબલ પર રાખી, આ આંબા છે, દેખો. હઝુરી તરફ જોઈ મોલાએ ફરમાવ્યું, તુમ તો કહેતા થા કે આમ મિલતા નહીં હે, ઓર યે મેઘજી હમારે લીએ કૈસા અચ્છા આમ લાયા હે. પછી મોલાએ ફરમાવ્યું, મેઘજી યે આમ ખટ્ટા તો નહીં હે ના? આશ્ચર્યોની પરંપરા સર્જાવા લાગી. કેરીઓ લાવનાર માણસનું નામ પણ મોલા જાણે છે એમ વિચારી પેલો હઝુરી તો સુન મૂન થઈ ગયો. વળી પોતે જેને ખાટી કેરી કહીને તુચકારી કાઢી હતી એ પણ એ વાત પણ મોલા જાણે છે. મોલાએ કેવી રમત આદરી! કેરી લાવનાર દંપતી તો ઘડીકમાં હસે છે તો ઘડીકમાં રડે છે. મેઘજીભાઈ ગળું ખંખેરી ધીમેથી બોલ્યા, યા મોલા, અમારા આંબા કદાચ ખાટા પણ હશે, પણ સાહેબ આપની નજર પડી અને આપના મુબારક હાથ અડ્યા તો હવે એ મીઠા બની જશે. એમ કહી ધીમે ધીમે અવાજે બોલ્યા, સ્વામી મહારાજી મીઠા સો મીઠા ને કડવા ભી મીઠા, જો હોવે નજર તુમારી આ. બેશક પીર સદરદીન ને ઠીક કહા હે, ઓર યે આમ બહોત મીઠે માલુમ હોતે હે. એમ ફરમાવી સાહેબે બે આંબા બબચીને આપ્યા. થોડી વારમાં તેની ચીરો પ્લેટમાં ટેબલ પર આવી. મેઘજી તુમ દોનો ભી હમારે સાથ બેઠો ઓર ખાના ખાઓ, મોલાએ ફરમાવ્યું. નહીં સાહેબ, માફ કરો, અમારાથી ન બેસાય, અમે તો બહુ અપરાધી અને ગુનેગાર બંદા છીએ. મોલાએ તમને બહુ આગ્રહ કર્યો પણ તેઓ ન બેઠા. જોકે મેઘજીભાઈએ કાઝી નોમાનની કોડ ઓફ કન્ડક્ટની બુક વાંચી ન હતી, પણ તેઓની અકીદત, ભક્તિ ભાવના અને આધીનતા તેમને એમ કરતા રોકતી હતી. આ બે નસીબદાર નરનારીઓ કોણ હતા? તેઓ મુંબઈના ગરીબ ઇસ્માઇલી હતા. મેઘજીભાઈ ચણા મુમરાની નાની એવી હાટડી પર આખો દિવસ પરિશ્રમ કરી માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓને ઘણા દિવસથી હોશ જાગ્યો હતો કે મૌલાને બંગલે સારી સારી મીઠી કેરી લઈને જઈએ ને મૌલા આપણને દેખતા જ કેરીઓ જમે, પણ આપણને કોણ ઉભા રહેવા દેશે? આવા વિચારો કરતા કરતા આજે તો જે થવું હોય તે થાય એવો અટલ નિર્ણય કરી બે મજાની હફૂઝ કેરીઓ લઈ સવારના ઘેરથી ચાલી નીકળ્યા. ચોપાટી સુધી તો ટ્રામમાં આવ્યા અને પછી ધીમે ધીમે મલબાર હિલના સીધા ચઢાણ ચડતા અંતે તેઓ મંઝિલ મકસદ સુધી પહોંચી ગયા. હાજર જમાના ધણીના કદમ મુબારક સુધી પહોંચી ગયા જ્યાં જરાય અંતર ન રહ્યું, બિલકુલ આમને સામને. મોલા બહુ જ પ્રેમથી કેરીની ચીરો મુખ મુબારકમાં મૂકી રહ્યા છે અને ફરમાવતા જાય છે કે બહોત મીઠે હે મેઘજી, તુમારે આમ બહોત મીઠે. થોડી વાર પછી મોલા જમી ઉઠ્યા. દેખો મેઘજી, તુમ ભી યહાં બેઠ કે ખાના ખા લો. નહીં નહીં મા બાપ, અમારાથી તમારા ઘરનું કેમ ખવાય? નહીં, જુરા સમજ કે ખા લો, યે હમારા તબરુક હૈ. એમ ફરમાવી મોલા બીજા કમરામાં સીધાવ્યા. તે પછી મેઘજીભાઈ અને તેમના ઘરવાળીએ એ ટેબલ પર પડેલી પ્લેટોમાંથી મોલાનું તબરુક બહુ પ્રેમથી અને આનંદથી ખાધું. પછી મોલાએ તેઓને પોતાના ડ્રોઈંગ રૂમમાં બોલાવ્યા. તેઓ બંને અંદર દાખલ થઈ ઊભા રહ્યા. મોલાએ ફરમાવ્યું, બેઠો, અને સામેની ખુરશીઓ તરફ ઇશારો ફરમાવ્યો, પણ તેઓ હાથ જોડી જમીન પર જ બેસી ગયા. હમ તુમકો બહોત દુઆ આશીષ ફરમાતે હૈ ખાના વદાન, જૈસા આજ તુમને હમારા સુફરા ક્યા હૈ એસા સુફરા તુમારે યહાં રોજાના હોગા, ખાના વદાન ખાના વદાન. મેઘજીભાઈ ઉપર ઇમામની અમી દ્રષ્ટિ અનરાધાર વરસી રહી હતી. એ ચણા મમરાની હાટડીવાળા મુંબઈના મેઘજીભાઈ કોણ હતા? એ ચણા મમરાની ભઠ્ઠી પર સખત મહેનત કરનારા મેઘજીભાઈ પછી તો દિનમાં અને દુનિયામાં માલદાર થયા. મુંબઈના દરખાના જમાતના મુખી તરીકે મોલાએ તેમની નિમણૂક ફરમાવી અને વઝીરની પદવી મેળવવા એ મેઘજીભાઈ ભાગ્યશાળી નીવડ્યા. વલ્લાહો યુરઝેકો મશ્યશાહો બગેર હિસાબ, ખુદા જેને ચાહે છે તેને બે હિસાબ રોજી ઇનાયત ફરમાવે છે. મુખી મેઘજીભાઈએ ઘણા વર્ષો સુધી ઇમામની તથા જમાતોની ખિદમત કરી અને અચાનક એક દિવસ મેઘજીભાઈએ દરખાના જમાતના મુખી તરીકેનું રાજીનામું મૌલાની હુઝુરમાં પેશ કર્યું. કારણ કે મૌલાના ઘરની સેવા કરવામાં તેમને કેટલાક વિઘ્ન સંતોષીઓ તરફથી હેરાનગતિ થતી હતી અને આ રાજીનામામાં એ બાબતની નુક્તેચીની પણ કરી હતી. મૌલાના મુબારક ચહેરા પર સહેજ નારાજગીના ભાગ ઉપસી આવ્યા અને તરત જ ફરમાવ્યું, મુખી તુમકો વો લોગ કે તરફ સે તકલીફ હૈ, હમારી ખિદમત કરને મેં ઇતના તુમ બરદાશ્ત કર લો. પણ મેઘજીભાઈ મૌન રહ્યા એટલે મૌલાએ ફરમાવ્યું, સબ અપની અપની તકલીફો કી શિકાયત લેકે હમારે પાસ આતે હૈ, મગર હમારી તકલીફ ઓર હમારા દુઃખ સમજને વાલા એક થા ઓર વો થા ઇસ્માઇલ વઝીર જૂનાગઢ વાલા. મુખી હમ તુમકો ઇસ્માઇલ વઝીર સમજા થા મગર નહીં. મૌલાના શબ્દો પૂરા નથી થયા ત્યાં મુખી મેઘજીભાઈના નૈન ભરાઈ આવ્યા. યા મૌલા મારી તોબા, યા મૌલા હું ભૂલ્યો, મને માફ કરો, મારા મૌલા મને માફી બખશો, મારી ભૂલ થઈ, પણ ક્યારેય પણ શિકાયત નહીં કરું, કોઈની પણ શિકાયત નહીં કરું. અને તેમણે રાજીનામું પાછું ખેંચી લીધું. વર્ષો સુધી એક નિષ્ઠાપૂર્વક મૌલાના હુકમ મુજબ ઇમામની તથા જમાતોની ખિદમત કરી. મુખી મેઘજીભાઈએ તે પછી ક્યારેય શિકાયતનો એક શબ્દ ન ઉચ્ચાર્યો. કોઈ બાબતની શિકાયત પણ ન કરી. એમાં એક પ્રસંગ એવો પણ ઉપસ્થિત થયો કે મલકુલ મોતે તેમના એકના એક જુવાન જોધ પુત્ર હુસેન અલીભાઈને ઝડપી લીધા. એમ છતાં મર્દે મોમિન માફક તેમણે કઠણ છાતી કરી મૌલાની ઈચ્છામાં પોતાની ઈચ્છાઓ સમાવી દીધી. છાને ખૂણે આંસુ પાડી લીધા, પણ જાહેરમાં જરાયે હાય બોય ન કરી. જમાતોની આંખોમાંથી આંસુ વહી રહ્યા, પણ આ ફિદાય મોમિન મર્દે દિલાસો દેવા આવનારાઓને સામો દિલાસો દીધો કે એ તો મૌલાનો માલ હતો અને મૌલાએ લઈ લીધો. આપણે બધા એના તરફથી આવ્યા છીએ અને એના તરફ જ પાછા ફરનારા છીએ. મુંબઈમાં મુબારક સાલગ્રહનો ઉત્સવ મંડાયો છે. જમાતો હર્ષાતુર બની છે. મૌલા પોતે જાહેરીમાં ત્યાં બિરાજમાન, પછી શું ખામી રહે? એક તો દિલદાર મુંબઈ અને તેમાં સાલગ્રહ, પછી પૂછવું જ શું? દેશ પરદેશથી જમાતો એ ધામધૂમમાં ભાગ લેવા મુંબઈની ધરતી પર ઉતરી પડી. 25મી સવાલ અને 2 નવેમ્બર 48માં પ્રતાપી ઇમામ મૌલાના સુલતાન મોહમ્મદ શાહ અલી ઇસ્લામનો મુબારક જન્મદિવસ. ઇસ્માઇલીઓએ આખું મુંબઈ ગાજતું કર્યું છે. ઠેક ઠેકાણે બેન્ડ વાજા, વાવટાના તોરણો, નાકે નાકે આરકાવો અને તેમાં જાણીતા કવિ મિશનરી ઇબ્રાહીમ જુસફ વર્તેજી તથા કવિ અબ્દુની લખાયેલી કાવ્ય પંક્તિઓના પાટિયાઓ ડોંગરી, પાલખી મહોલ્લા, ભિંડી બજાર, ભીમપુરા, મસગાંવ જેવા અનેક વિસ્તારોમાં ઇસ્માઇલીઓના માય ફ્લેગના લાલ લીલા રંગના છોગાઓ સાથે ફરફરી રહેલ છે અને વાતાવરણ ધમધમી રહ્યું છે. મુબારક સાલગ્રહના દિને બપોરે કાંડી મહોલ્લા, કરીમાબાદથી દાંડિયારાસ, અઠંગા અને બેન્ડ નગારાઓથી ગાજતું વાજતું મામેરારૂપી સરઘસ દરખાના તરફ આવ્યું અને દરખાનેથી પણ મામેરાના થાલા તથા વધુ અઠંગા પાર્ટીઓ સાથે જમાત જોડાઈ અને મૌલાની જન્મ ખુશાલીમાં મસ્ત બનેલું પ્રચંડ જુલૂસ કે જેના મોખરે મૌલાના હજૂરી અમલદારો, મુખી કામળિયાઓ, લાલ જબ્બો અને સોનેરી પાઘડીથી શોભતા દમામથી ચાલી રહ્યા હતા, તે મામેરાને રસ્તામાં આવતી ઇસ્માઇલી બિલ્ડિંગોમાંથી બહેનો ચોખાથી અને ક્યાંક ક્યાંક રૂપા નાણાથી વધાવી ઓવારણા લઈ દસે આંગળીઓના ટચાકા ફોડતી અને આમ ધામધૂમથી ધરતી ધ્રુજાવતું અને આકાશ ધમધમાવતું હાજર જમાના ધણીના જન્મદિનનું મામેરું મસગાંવ ઉપરની સાહેબની વાડીએ આવી પહોંચ્યું, જ્યાં 48માં પ્રતાપી ઇમામ બંગલાની બહાર હોજ ફુવારા પાસે સોફા પર બિરાજમાન હતા. બરાબર તે જ સમયે ધમધમાટ કરતું મામેરું વાડીના દરવાજામાં દાખલ થયું. મામેરામાં વાયુ વગે વાત પ્રસરી ગઈ કે મૌલા ફુવારા પાસે બિરાજમાન છે. અને પછી તો દાંડિયા રાસ, અઠંગા પાર્ટીઓનું શુરાતન, બેન્ડ વાજાઓની ગગનચુંબી કલબલાટ અને જમાતોનો થનગનાટ, સાથોસાથ આસમાનને અનેકવિધ રંગોએ રંગતી આતશબાજી, આ બધીએ ધમાલોનું વર્ણન આ લેખના લેખક સાયરાબની કલમ શું કરી શકવાની છે, જ્યાં પીર સદરદીન પણ 700 વર્ષ પહેલા ફરમાવી ગયા છે કે ફિરત નેજા તંબલ વાજે, ચડિયા દેવ નિરંજન, ચંદ્ર સૂરજ પવન પાણી, સંગે ચાલે સૌ જણા. મૌલા સોફા પર બિરાજ્યા છે અને મુખી મેઘજીભાઈ નીચે જમીન પર મૌલાના કદમોમાં બેઠા છે. મૌલા તો સોળે કળાના ચંદ્રમાની માફક ખીલ્યા છે. બહાર રાતના અંધારા ઉતરી આવ્યા છે, પણ સાહેબની વાડીમાં જાળવે જાળવે બત્તીઓ ઝાકમ ઝોળા બળે છે, સાથે આતશબાજીના સપ્તરંગી તેજલ ફુવારાઓ આકાશ વિંધતા ઉડી ચારે બાજુ રંગ વેરી રહ્યા છે. એક બાજુ બેન્ડવાળાઓ પોતાના કરતબો દેખાડતા સંગીત પરેડ કરી રહ્યા છે, બીજી તરફ અઠંગા દાંડિયા રાસની જોડલીઓ ઝૂમી રહી છે અને સાહેબની વાડીમાં સાહેબના અસંખ્ય મોમીનો હર્ષ ઘેલા થઈ સાલગ્રહની આ કેસર ભીની રાત આનંદથી ઉજવી રહ્યા છે. પણ બીજી તરફ મોલાએ મુખી મેઘજીભાઈ સામે જોયું અને ચમક્યા. અરે મુખી, યે ક્યા? મુખી સાહેબની આંખમાંથી ટપ ટપ આંસુઓ વહી રહ્યા હતા. મુખી, તું રોતે હો? મુખી સાહેબે ઝટપટ આંસુ લૂછી હાથ જોડી કહ્યું, મોલા, એ તો આનંદથી હૈયું ભરાઈ આવ્યું. પણ એટલું કહેતા પાછી તેમની આંખો નિતરવા લાગી. મગર રોને કા ક્યા સબબ હૈ? મોલાએ મુખી સાહેબની પીઠ પર પોતાનો મુબારક હાથ રાખી ફરમાવ્યું. મૌલાનો મુબારક હાથ જેવો મુખી સાહેબની પીઠ પર ફરવા લાગ્યો કે મુખી મેઘજીભાઈના હૈયાના બંધ છૂટી પડ્યા અને તેઓ છૂટે મોએ રડી પડ્યા. મૌલાએ તરત જ પાણી મંગાવ્યું. પાણીનો ગ્લાસ મુખી સાહેબને આપો મૌલાએ ફરમાવ્યું, મુખી પાણી પી લો, દેખો સારી જમાત આજ અમારી સાલગીરા મનાતી હૈ ઓર તુમ રોતે હો, ક્યા તુમ કુછ નારાજ હો? મુકેશ સાહેબે બે ઘૂંટડા પાણીના ભરીને કહ્યું, યા મોલા, હું શા માટે નારાજ હું? મારા તો આનંદનો પાર નથી. આપ ઇમામે ઝમાન સાક્ષાત અમારી વચ્ચે બિરાજ્યા છો અને આપનો આજે જન્મદિન છે. બધાએ ખુશી મનાવી રહ્યા છે, પણ યા મોલા, આજે મને મારો હસન અલી યાદ આવી ગયો. ખુશીના પ્રસંગો પર વિખૂટા પડેલા સજ્જનો કોને યાદ ન આવે, તેમ મુખી સાહેબને પણ પોતાનો એકનો એક પુત્ર એ સમયે યાદ આવ્યો. મારો હસન અલી આજે હોત તો તે પણ વોલેન્ટિયરમાં, બેન્ડમાં કે દાંડિયા રાસમાં ભાગ લઈ મૌલાની જન્મદિનની ખુશાલીના આનંદ ઉત્સવમાં ભાગ લેતો હોત. મૌલાએ ઘણા જ પ્રેમથી ફરમાવ્યું, મુખી, હસન અલી ભી યહાં મૌજૂદ હૈ. શરૂ સે લેકર આજ તક જીતને ભી હમારે મોહિબ ગુઝરે હૈ, વો આજ આલમ અરવાસ સે યહાં પર ઉતર આયે હૈ. ઓર જો જો મોમિન અભી અપની માં કે પેટ મેં યા બાપ કી પીઠ મેં હૈ, વો ભી ઇસ ખુશી મેં શામિલ હૈ. મુખી, તુમ શુક્ર કરો કે હમારી મોહબ્બત ઓર ખિદમત તુમકો નસીબ હુઈ હૈ. મુખી સાહેબે એ જ વખતે શુક્રગુઝારીનો સિજદો કર્યો, પછી લાડ ભર્યા સ્વરે અરજ કરી, યા પણ યા મૌલા, મારો હવે બુઢાપો છે, ક્યારે આંખ મિચાય એ કોણ કહી શકે એમ છે. એ વખતે મારી સેવા ચાકરી મને પાણીનો પ્યાલો. મુખી, ગભરાવ નહીં, ઉસ વખત તુમ્હારી ખિદમત કરને કો મેરા ફરજંદ આયેગા, વો તુમકો પાણી પિલાયેગા. અને મુખી સાહેબનું માથું ઇમામે ઝમાનના કદમો પર ઝૂકી ગયું. આ વાતને બીજા કેટલાક વર્ષો વીતી ગયા. પ્રતાપી ઇમામ હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અલી ઇસ્લામ એ વખતે યુરોપ ખાતે હતા. તેમણે પોતાના હિન્દના રૂહાની બાળકોની મુલાકાતે નામદાર શાહજાદા પ્રિન્સ અલી સલમાન ખાન સાહેબને હિન્દુસ્તાન મોકલવાની જાહેરાત કરી. નામદાર શાહજાદા પ્રિન્સ અલી સલમાન ખાન સાહેબનો સત્કાર કરવા અને આમંત્રણ અર્થે મુંબઈ જમાત તરફથી ઇસ્માઇલી આગેવાનોની આગેવાની લઈ મુખી મેઘજીભાઈ કરાચી સુધી સામા આવ્યા. પણ કમનસીબે કરાચીમાં આવીને મુખી સાહેબ બીમાર થઈ ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નામદાર શાહજાદા અલી સલમાન ખાન સાહેબ કરાચીની ધરતી પર કદમ મુબારક રાખતા જ સૌ પહેલા મુખી સાહેબની તબિયત જોવા હોસ્પિટલમાં પધાર્યા. તેમના વોર્ડમાં દાખલ થતા જ નામદાર શાહજાદા સાહેબે જોયું કે મુખી સાહેબ આંખો મીચીને પોતાના બિછાના પર સૂતા હતા. પાસે નર્સ ઉભી ઉભી તેમના માથા પર કોલન વોટરના પોતા મૂકી રહી હતી અને વારંવાર ચાર્ટમાં કંઈક નોંધી રહી હતી. નામદાર શાહજાદા સાહેબે એ નર્સને હાથના ઇશારાથી એક તરફ જવાનું કહી પોતે મુખી સાહેબના સિરાણે બેસી તેમના માથા પરથી પોતા બદલવા લાગ્યા અને પછી અતિશય હેતથી પૂછ્યું, મુખી, તબિયત કૈસી હૈ? મુખી સાહેબે આંખો ઉગાડી, આકાએ પોતાનું વચન પાડી બતાવ્યું હતું. માલિકે પોતાના સાચા સેવકની સારવાર કરવા પોતાના લાડકવાયા ફરજનને મોકલાવ્યો હતો. મુખી સાહેબ બેઠા થવા લાગ્યા અને બોલ્યા, સાહેબ, આપ. જવાબમાં શાહજાદા સાહેબે પ્રેમથી પાણીનો પ્યાલો તેમના હોઠે અડાડ્યો. શાહજાદા સાહેબે તેમને વધુ બોલવા કે બેઠા થવા ન દીધા અને ફરમાવ્યું, અમારા પિતાજીનું ખાસ ફરમાન હતું કે કરાચીમાં મારી મુંબઈની દરખાના જમાતના મુખી મેઘજીની તબિયત જોવા તારે જવાનું છે, એ મુજબ હું આવી પહોંચ્યો છું. પછી શું જોઈએ, સાથે સ્વર્ગની લિઝતો વરસી રહી હતી, નૂરનો સમુદ્ર લહેરાઈ રહ્યો હતો અને મુખી સાહેબ અભાર વર્ષ નજરે પોતાના ઇમામ ઝાદાના દીદાર કરતા કરતા જાણે અને મુખી સાહેબ પોતાના ખાખી અસ્થિ પિંજરને આ દુનિયાના હવાલે મૂકી સલવાતોના સથવારે ગગન માર્ગે પરવાજ કરી ગયા. અલ્લાહુમ્મા સલ્લે અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. બીજે દિવસે કરાચીના હજારો ઇસ્માઇલી સજ્જનોની કાંધે ચડીને મુખી સાહેબના ખાકી દેહનો જનાઝો ઠેઠ સદરથી ક્યાં માડી સુધી જુલુસ આકારે સંપૂર્ણ ગંભીરતા અને સન્માનપૂર્વક લઈ જવામાં આવ્યો. ગામને એક છેડેથી બીજે છેડે પગપાળા હજારો માણસો તેના જિસમને આખરી માન આપી કાન દેવા માટે સાથે રહ્યા હતા. કલાકો સુધી ચાલીને સૌ બંદરગાહ પહોંચ્યા. ત્યાંથી મુંબઈ જતી સ્ટીમરમાં જનાજો ચડાવવામાં આવ્યો અને ઇમામની આજ્ઞા અનુસાર તેમના જિસમને મુંબઈ લઈ જવામાં આવ્યું. સ્ટીમર મુંબઈ પહોંચતા દરખાના તથા અતરાફની જમાતો બેલાર્ડ પિયર પર આવી અને ત્યાં મુંબઈ દરખાનાના એ લાડીલા અને બુઝુર્ગ મુખી વઝીર મેઘજીભાઈ મુરજીના જનાજાને જોતા જમાતના હૈયા ભરાઈ આવ્યા. બેલાર્ડ પિયર પરથી જનાજાનું જુલુસ શહેરમાં આવ્યું. હજારો ઇસ્માઈલી અને ગેર ઇસ્માઈલી સજ્જનોની કાંધે ચડીને મુખ્ય સાહેબના શરીરને ડોંગરી પર આવેલા દરગાહના કબ્રસ્તાનમાં સુપુર્દ ખાક કરવામાં આવ્યો. ઊંટોની કતાર બક્ષવા વાળા મૌલાએ કાયનાત હઝરત અમીરુલ મોમિનીન વલ મોમિનાત ઇમામુલ મુત્તકીન ઇમામે અવ્વલીન શેરે કદીર શાહે ગદીર એવા પ્યારા મૌલાની આવાજ છે, જેના પવિત્ર નામથી આકાશમાં સૂર્ય ચંદ્રાદિ ગોળાઓ ગુરુત્વાકર્ષણની મર્યાદામાં રહી કાયમ ફરતા રહ્યા છે, જેને કારણે તલવાર દી અલ્લાહને દુખતર રસૂલુલ્લાહને બેશક નુસેરી કે ખુદા મૌલા અલી મુશ્કેલ કુશા. એવા મનોહર મૌલા મુર્તઝા અલી કે જે મોમિનોના દુઃખો તથા સંકટોના હરનાર છે અને જે થોડી બંદગીના બદલામાં બહુ જ નવા જીશ ફરમાવનારા છે, એવા વહાલા ઇમામની આ વાત છે. વહાલા ઇમામની વાતો કરવા અને સાંભળવાથી તેમજ લખવા અને વાંચવાથી જન્મો જન્મના પાપો નાશ પામે છે, એવા સરતાજની આ વાત છે. જે મૌલાની અમર ઉદારતા શૌર્ય સખાવત અને ગરીબ નવાઝીના દ્રષ્ટાંતોથી ઇતિહાસના પાનાઓ પ્રશંસાના ઝંડા ફરકાવી રહ્યા છે, એમાંનું એક અત્રે પેશ કરતા સૈરાબની કલમ ધન્ય બને છે. હઝરત મૌલાના મુર્તઝા અલી મુશ્કિલ ખુશા ખૈબરના દુર્ભેગ દુર્ગને ફતેહ કરવા જ્યારે મદીનાથી પલકવારમાં પધાર્યા ત્યારે નારાએ તકબીરના ગર્જનાથી ખૈબરી કાફરો તથા તેના કિલ્લાઓ થરથરી ઉઠ્યા. મૌલાએ કાસુમના કિલ્લાના એ ભારી અને તોતિંગ દરવાજાને હચમચાવવા માટે જ્યારે પોતાનો યદુલ્લાહી પંજો માર્યો ત્યારે એ દરવાજો કે જે કાળ મીંડ પથ્થરનો બનેલ હતો તે ધ્રુજી ગયો. એટલું જ નહીં પણ તેનો પથ્થર પીગળી ગયો અને તેમાં મૌલા મુશ્કિલ કુશાના પંજા મુબારકની પાંચે આંગળીઓ કોતરાઈ ગઈ. ફરીથી આંચકો મારી મૌલાએ એ દરવાજાને પોતાના મુબારક હાથથી ઉખેડી લીધો અને પછી તેને આકાશમાં ફેંક્યો. મૌલાને તકા દે કે જો ઉસ દર કો ઉછાલા 40 ગજ ઉસ વક્ત હુઆ સર સે દોબાલા ગિરતા હુઆ દર દસ્તે મુબારક મેં સંભાલા સબને કહા કે ઝવરે ખુદાવંદે તાલા. આટલો ભારી આવો તોતિંગ અને સેંકડો મણ વજનનો એ દરવાજો મૌલા મુશ્કિલ કુશાની ખુદાવંદી ભુજાઓ દ્વારા જ્યારે ગગનમાં ઉછળ્યો હશે ત્યારે કેવું દ્રશ્ય સર્જાયું હશે. આકાશમાં 40 ગજ એ દરવાજાને મૌલાએ ઉછાળ્યો, દરવાજો પાછો નીચે પડવા લાગ્યો ત્યારે ખલકે ખુદામાં અલ અમાનની પુકારો ઉઠી કે જે દરવાજો ક્યાં પડ્યો હશે અને જ્યાં પડશે ત્યાં ભૂકે ભૂકા બોલી જશે. આ ખ્યાલથી સૌ ધ્રુજી ઉઠ્યા. પરંતુ મૌલા મુશ્કિલ કુશાનું નામ જ મુશ્કિલ કુશા છે. બધી મુશ્કેલીઓ આસાન કરનારા પ્રાણી માત્રને અભયદાન આપનાર આપણા એ આકાએ પોતાના વરદ હાથથી પથ્થરના ભારીખમ દરવાજાને ફૂલની માખફક ઝીલી લીધો અને ચારે બાજુથી તેમજ દશે દિશાઓથી મરહબા સલ્લે અલ્લાહ મહમ્મદ બિઆલ મહમ્મદ ના ધ્વનિ ગુંજી રહ્યા. સૌ એકી અવાજે બોલી ઉઠ્યા કે આ તો ખુદાઈ તાકાતનું જ કામ છે. એ દરવાજા સમેત મૌલા ખંદકમાં કૂદી પડ્યા અને ખંદક પર એ દરવાજાને પુલ તરીકે બિછાવી દીધો. બીજે કિનારે દરવાજો જરા ટૂંકો પડતા અમીરુલ મોમિનીન સાહેબે એક હાથે એ દરવાજાને ખંદક પર પકડી રાખ્યો. એ માટે જ સાહેરાબ જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતો ત્યારે એક શેર સ્ફુર્યો હતો જે અત્રે રજૂ કરવાનો લોભ થોપાવી નથી શકતો કે શાશા પુણ્યો કીધા હતા તે ખૈબરના એ દરવાજા કે તુજને ટેકવવાને પધાર્યા હેત હકીકતના રાજા. આ પુલ પરથી આખું લશ્કર પસાર થઈ રહ્યું હતું. મોમિનોની ફોજ પુલ પરથી પસાર થવા લાગી ત્યારે જનાબ સરવરે કાયનાતની ખિદમતમાં હઝરત અબુ બકરે અર્જ કરી કે યા રસૂલુલ્લાહ, મારા મા બાપ આપ ઉપરથી કુરબાન થાય. જુઓ તો ખરા હઝરત અલી અલૈહિસ્સલામ કેવું પરાક્રમ કરી રહ્યા છે. આટલો ભાર દરવાજાનો અને બીજો ભાર આટલા સૈનિકો તેમજ ઘોડા ઊંટો અને ખચ્ચરોનો તેમણે એકલે હાથે ઉપાડીને ઊભા છે. જવાબમાં હઝરત સલ્લમ એ ફરમાવ્યું, તમે તો એ કહો છો પણ જરા નીચે નમીને જુઓ કે મારા એ વસી, મારા દામાદ, મારા ખલીફા, મારા વઝીર અને મારી શરિયતના કાઝી હઝરત અલી ક્યાં ઊભા છે. જ્યારે તેમણે નીચે નમીને જોયું તો હઝરત મૌલા મુશ્કિલ કુશા ધરતીથી ઘણા ઊંચે ઊભા છે અને ખંદકનું તળિયું ઘણું જ નીચે છે. હઝરત મૌલા મુર્તઝાલી સાહેબનું આવું પરાક્રમ જોઈ સૌ ઘણા હેરત પામ્યા. સાંજ સુધીમાં તો શેરે ખુદાની વીજળી ઝુલ્ફિકારે દિનના દુશ્મનોના દળ વાદળ પર ચમકારા કરીને કુફરના અંધકારનો નાશ કરી નાખ્યો અને દિને હકની ફોજની ફતેહના ફરેરા કામોસના કિલ્લા પર ફરફરવા લાગ્યા. મોલાએ મરહમ અને હારિસ તેમજ અંતર જેવા અનેક કાફરોને જન્મ વાસિલ કર્યા. વિજયની વરમાળા ભરીને દુલદુલ અશ્વના અસવાર અને ગગનોતર તલવાર ઝુલ્ફિકારના સ્વામી ખૈબરથી પાછા વળી રહ્યા હતા એ વખતની આ વાત છે. મૌલા મુશ્કિલ કુશા જે રસ્તેથી પસાર થઈ રહ્યા હતા તે રસ્તા પર દૂર દૂર એક અંધ ભિક્ષુક પોકાર પાડતો હતો કે મૌલા મુશ્કિલ કિસ્સાને નામે મને કોઈ ખાવાનું આપો, હું અપંગ અભ્યાગત મોહતાજ અને આંધળો છું. ત્યારે કોઈ પરમાથી ગ્રહસ્થે તેને કહ્યું કે ઓ ફકીર, આજ તારા નસીબ ખુલી રહ્યા છે. જે મૌલાને નામે તું લોકો સમક્ષ હાથ ફેલાવી રહ્યો છે એ મૌલા ખુદ આ રસ્તેથી ચાલ્યા આવે છે. આ સાંભળી તે અંધ ફકીરને ઘણો જ આનંદ થયો અને હસરત ભર્યા હૈયે મૌલાનો ઇંતજાર કરવા લાગ્યો. એવામાં તો દુલદુલના ડાબડા સંભળાયા. ધરતી જેને પગલે પગલે ધન્ય થતી થતી ખમા ખમા કરી રહી હતી એવા હઝરત અબુ તુરાબ યાને ધરતીના પિતા મૌલા મુર્તઝા અલીની સવારી આવી લાગી. પેલા ફકીરે તો એ તરફ પડતા આખડતા દોટ લીધી અને રસ્તાની વચ્ચોવચ ઉભો રહી પુકારવા લાગ્યો, યા મૌલા, યા મુશ્કિલ કુશા, યા ખાનઝાદે ખુદા, મારી મુશ્કિલ આસાન કરો, હું આંધળો છું, ભૂખ્યો છું, મને ખાવાનું આપો. મૌલાએ દુલદુલ થંભાવી દીધો અને અપાર હેત તથા કરુણા ભરી નજર તેના તરફ ઇનાયત ફરમાવી. સખાવત જેના ઘરથી શરૂ થઈ છે, શુજાઅત જેના ઘરની દાસી છે, ઇબાદત જેના ચહેરા મુબારકની રેખાઓમાં રમે છે એવા શ્રેષ્ઠ ગનીયુલ અનીયુલ અઝીમે ફરમાવ્યું. હા હા જરૂર, એમ ફરમાવી મારા આકાએ સાદ કર્યો. ખંબર, પાછળ ઊંટોની કતાર આવી રહી છે. જેમાંના એક ઊંટ પર બેઠેલ ગુલામ કંબરે માલિકનો અવાજ સાંભળ્યો અને આકાના પવિત્ર મુખેથી પોતાનું નામ સાંભળી કંબર ઘણા જ આનંદ પામ્યા અને બોલ્યા, જી આકા, આ દરવેશને જમવાનું આપો. યા મૌલા, તેણે અરજ કરી, જમવાનું તો બીજા ઊંટ પર બાંધેલ છે, આખો ઊંટ આપી દો. મૌલા, ભાતાનો ઊંટ બીજા ઊંટો સાથે કતારમાં બાંધેલો છે. મૌલાની રહેમતનો સમુદ્ર મોજા ઉછાળી રહ્યો હતો. મૌલાએ ફરમાવ્યું, આખી કતાર આપી દો. મોમિનો, સલવાત બોલો, બરહો મોહમ્મદ આલેઓ સૈયદો સરવર મોએઝમ ડાયમન ઇકબાલે ઓમ. 70 ઊંટોની કતાર કે જેના પર ખૈબરની ફતેહનો માલે ગનીમત ઝર ઝવેરાત વગેરે હતું તે અઢળક દોલતથી ભરેલ આખી કતાર મોલાએ તે અંધ ફકીરને ભિક્ષામાં આપી દીધી. ગુલાબ કંબરે તુરત જ ઊંટ પરથી ઠેકડો મારીને નીચે ઉતરી મૌલાના ચરણ મુબારક પકડી પોતાનું માથું માલિકના પગમાં નાખી દીધું અને અરજ કરવા લાગ્યા કે યા મૌલા, હું તમારો જન્મ જન્મનો દાસ છું, મને તમારી સાથે જ રાખજો. યા મૌલા, ઊંટોની કતાર ભેગો ક્યાંક મને પણ તમે પેલા દરવેશની ભિક્ષામાં દાન નહીં કરી દેતા. ઊંટોની કતાર પોતાને મળી છે એ સાંભળતા તે ફકીર ઝારો કતાર રોવા લાગ્યો અને મૌલાના કદમ મુબારક જે દુલદુલના પેગડામાં હતા તેના પર પોતાની આંખો લગાવી કહેવા લાગ્યો કે યા મૌલા, આ ઊંટોને હું શું કરું, હું આંધળો કમ નસીબ છું. મૌલા, મારા કેવા દુર્ભાગ્ય છે કે આવા રહેમતના દરિયાના હું દીદાર નથી કરી શકતો. મઝહરુલ અજાયબ સાહેબે પોતાનો હાથ યદુલ્લાહ તેની આંખો પર ફેરવ્યો કે તુરત જ તે ફકીરને આંખોનું નૂર પાછું મળ્યું. વર્ષોથી બુજાઈ ગયેલા ચહેરાના કપાળની નીચેના અંધારા ખાડાઓમાં રોશની ચમકી ઉઠી. તેણે જાહેરી આંખોથી મૌલાની દીદાર કર્યા, મીઠા મીઠા દીદાર, માખણ મિશ્રી મધ અને દૂધના શરબતથી પણ મીઠા દીદાર, કૌસરના સાકીના દીદાર, રૂહાની માવતરના દીદાર, ઇમામે મુબિનના દીદાર. અલ્લાહુમ્મા સલ્લ અલા મોહમ્મદ આલે મોહમ્મદ. મોલાએ તેના દુઃખ દોયલા તાળી દીધા, ઉમેદો પૂરી કરી, રોજી બે હિસાબ ઇનાયત કરી, દીદાર પણ નસીબ કર્યા. એ આકા આપણા મોલા, જેવા એ અન ફકીરને ફળ્યા એવા સૌ મોમિનોને ફળજો. આંસુની મહેમાની. આંસુ પ્રેમના અને આંસુ આનંદના, આંસુ દુઃખના અને આંસુ જુદાઈના, આંસુ તોબાના અને આંસુ દીદારના, આંસુ હર્ષના અને આંસુ શોકના. આમાં સૌથી મૂલ્યવાન આંસુ મૌલાના હાજર ઇમામની મોહબ્બતના છે. મોમિનાના મંડપ નીચે હજારોની મેદનીમાં દીદાર આપવા પધારતા